आचार्य जिन शासनोन्नति करा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा, रत्नत्रयाराधिका, पञ्चैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्।
पंडित टोडरमल जी रचित मोक्ष मार्ग प्रकाशक एनो स्वाध्याय चाले छे। मोक्ष मार्ग प्रकाशक नो नवमो अधिकार, मोक्ष मार्ग नु स्वरूप। आ अधिकार नी शुरुआत मा पंडित जीए बे लीटी पद्य नी लखी छे, ए आपने पहला लईए। एमा पंडित जी कहे छे के शिव उपाय करता प्रथम कारण मंगल रूप विघन विनाशक सुख करण नमो शुद्ध शिव भूत। शिव उपाय करता, शिव एटले सिद्ध पद, शिव एटले पेला शिव शंकर एनी वात नथी, शिव एटले सिद्ध पद। एवा सिद्ध पद नो उपाय करता, सिद्ध पद नी प्राप्ति नो उपाय जारे करीए छीए त्यारे एमा जे मंगल रूप छे ए शुं छे, तो के सिद्ध स्वरूप ने नमस्कार। नमो शुद्ध शिव भूत, आत्मा नु जे शिव स्वरूप एटले शुद्ध स्वरूप छे, सिद्ध नु स्वरूप छे, एवं शुद्ध स्वरूप एवा स्वरूप ने नमस्कार करता ए उपाय नी प्राप्ति मा ए मंगल कारण रूप बनी रहे छे। अने विघ्न विनाशक सुख करण एटले विघ्न नो विनाश थाय छे अने सुख नी प्राप्ति थाय छे। એટલે એ રીતે અહીંયા માંગલિક કરતા પંડિતજીએ કહ્યું કે તું મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે ત્યારે તું એવા શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કર, જેના દ્વારા વિઘ્નોનો વિનાશ થશે, સુખની પ્રાપ્તિ થશે, અને એ તારા મુક્તિના માર્ગમાં, મોક્ષના માર્ગમાં એ મંગળરૂપ થશે। હવે અગાઉ 8 અધિકાર આપણે કર્યા છે, એટલે અહીંયા પંડિતજી કહે છે કે પ્રથમ મોક્ષ માર્ગના પ્રતિપક્ષી મિથ્યા દર્શન આદિકનું સ્વરૂપ દર્શાવ્યું, તેને તો દુઃખરૂપ અને દુઃખના કારણ જાણી હેયરૂપ માની તેનો ત્યાગ કરવો। મિથ્યાત્વનું સ્વરૂપ દર્શાવ્યું અને એ સ્વરૂપ મિથ્યાત્વનું જે રીતે છે એ એટલા માટે સમજાવ્યું કે શેનો ત્યાગ કરવો, શું હેય છે એટલે એ રીતે સમજાવ્યું। તે પછી વચમાં ઉપદેશનું સ્વરૂપ દર્શાવ્યું અને તેને જાણીને ઉપદેશને યથાર્થ સમજવો, અને હવે મોક્ષ માર્ગ જે સમ્યક દર્શન આદિ તેનું સ્વરૂપ છે તે દર્શાવીએ છીએ। જો અહીંયા શબ્દ મૂક્યો છે સમ્યક દર્શન આદિ, મોક્ષનો માર્ગ જે સમ્યક દર્શન આદિ કહ્યું છે। સમ્યક દર્શન આદિ કહેતા શું થાય છે, તો કે ત્રણ વસ્તુ એમાં સમાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ રૂપે મોક્ષનો માર્ગ છે। તત્વાર સૂત્રમાં પણ એમ જ કહેવામાં આવ્યું છે મોક્ષનો માર્ગ કેવો છે, તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ, તત્વા સૂત્રનું પહેલું સૂત્ર। એટલે ઉમાસ્વાતીજીએ જે વાત કરી છે એ જ વાત અહીંયા પંડિતજીએ પણ લીધી છે। એટલે એવું મોક્ષ માર્ગનું સ્વરૂપ અમે હવે તને દર્શાવીએ છીએ। એમાં આગળ કહે છે કે તેને સુખરૂપ અને સુખના કારણ જાણી ઉપાદેયરૂપ માની અંગીકાર કરવા, શેને, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ રત્નત્રય છે, એને સુખરૂપ જાણીને એને અંગીકાર કરવા, એ ઉપાદેય છે એમ માનીને એને અંગીકાર કરવા, એ આત્માના હિતનું કારણ છે એમ જાણીને એને અંગીકાર કરવા। એટલે અહીંયા કહે છે કે કારણ કે એ આત્માના હિતનું કારણ છે, એટલે કે આત્માનું હિત મોક્ષ જ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે, અને એ રત્નત્રયની પ્રાપ્તિ એ મુક્તિની દશા છે, એ મોક્ષની દશા છે, અને એ જ આત્માનું હિત છે એમ જાણી અને એનો ઉપાય કરવો એ આત્માનું કર્તવ્ય છે. આ જીવે જો કંઈ કરવા જેવું હોય, આત્માનું હિત જો એણે કરવું હોય, એમાં જો કંઈ કરવા જેવું હોય તો એ મોક્ષની પ્રાપ્તિનો ઉપાય કરવો. એટલે આત્માનું હિત મોક્ષ જ છે, તેથી તેનો જ ઉપાય એ જ માત્ર આત્માનું કર્તવ્ય છે, માટે તેનો જ ઉપદેશ અહીં આપીએ છીએ. આત્માનું હિત એક મોક્ષ જ છે. હવે આ વાત લેવામાં આવે એટલે પ્રશ્ન થાય કે આત્માનું હિત બીજું કંઈ નથી, મોક્ષ સિવાય બીજું આત્માનું કંઈ હિત હોઈ શકે નહીં? તો એ વાતને તર્ક દ્વારા અહીંયા પંડિતજી સમજાવે છે. પંડિતજી કહે છે કે ત્યાં આત્માનું હિત મોક્ષ જ છે, અન્ય નથી, એવો નિશ્ચય કેવી રીતે થાય તે કહીએ છીએ. આત્માનું હિત મોક્ષ જ છે એવો નિર્ણય થશે તો મોક્ષ માર્ગનો પુરુષાર્થ ઉપડશે ને, પણ બીજી જગ્યાએ પણ જો આત્માનું હિત લાગતું હશે તો પછી મોક્ષનો ઉપાય એ કરશે નહીં. એટલા માટે તર્કથી પંડિતજી સમજાવે છે કે ભાઈ, આત્માનું હિત બીજે ક્યાંય નથી, માત્ર એક મોક્ષ જ આત્માનું હિત છે. અને એ તર્ક દ્વારા અહીંયા બહુ સરસ રીતે સમજાવ્યું છે. કહે છે કે આત્માને અનેક પ્રકારની ગુણ પર્યાયરૂપ અવસ્થા થાય છે, તેમાં અન્ય તો ગમે તે અવસ્થાઓ થાવ, પણ તેથી આત્માનો કાંઈ બગાડ સુધાર નથી, પરંતુ એક દુઃખ સુખ અવસ્થાથી તેનો બગાડ સુધાર છે. જો આત્મા અનંત ગુણોનો પિંડ છે અને દરેક ગુણની એક સમયની એક પર્યાય લઈએ તો પણ અનંતી પર્યાયો એક સમયમાં છે, અને એ પર્યાયરૂપ અવસ્થા થાય છે એટલે આત્માની કોઈક ને કોઈક અવસ્થા ત્યારે વર્તી રહી છે, ત્યારે આત્માને કંઈ ફેર પડતો નથી. એટલે આત્માનું મૂળ સ્વરૂપ જે છે તો એવું ને એવું જ રહે છે. બાહ્યમાં જે કંઈ પર્યાય થઈ રહી છે એથી આત્મામાં કંઈ સુધારો કે વધારો કે બગાડ કે નુકસાન કંઈ થતું નથી. કોઈ પણ પર્યાયમાં આત્મા જાય તે છતાં પણ એને કંઈ ગુમાવવાપણું કે પ્રાપ્ત કરવાપણું છે નહીં. આત્મા પરિપૂર્ણ છે અને એવો પરિપૂર્ણ અનાદિનો છે, માત્ર એણે એવા આત્માને દ્રષ્ટિમાં લીધો નથી એટલે એની પર્યાયમાં એણે પ્રાપ્તિ કરી નથી, પૂર્ણ સ્વરૂપની પર્યાયમાં એણે પ્રાપ્તિ કરી નથી એટલે એને એવો જણાતો નથી. એટલે ગમે તે અવસ્થાઓ થાય તે છતાં પણ એમાં કંઈ બગાડ કે સુધાર નથી, પરંતુ એક દુઃખ સુખ અવસ્થાથી તેનો બગાડ સુધાર છે. આ વ્યવહારને એનું કથન છે અને એ ઉપચારથી એ વાત જણાવવામાં આવે છે કે આત્માને જ્યારે દુઃખ પહોંચે છે કે સુખ પહોંચે છે, તો દુઃખ પહોંચે છે ત્યારે એને એમ લાગે છે કે મારા આત્મામાં બગાડ થયો, અને સુખ પહોંચે છે તો સુધાર થયો. એટલે એમાં કોઈ બીજા હેતુ દ્રષ્ટાંતની જરૂર નથી, પ્રત્યક્ષ એમ જ ભાસે છે કે જ્યારે એને દુઃખ થાય છે ત્યારે એને એમ લાગે છે કે બગાડ છે, અને સુખ થાય છે તો સુધાર છે. આત્માની કોઈ પણ અવસ્થા થાય છતાં પણ આત્મામાં કાંઈ બગાડ થતો નથી કે કાંઈ સુધાર થતો નથી, આત્મા એવો ને એવો જ રહે છે. આત્માને દુઃખ સુખની અવસ્થાથી બગાડ સુધાર છે એમ અહીંયા લખ્યું છે. એટલે બગાડ અને સુધાર એટલે આત્માના મૂળ સ્વરૂપમાં કોઈ બગાડ કે સુધાર નથી, પણ એને એમ પ્રતિભાસે છે, એને એમ પ્રતિભાસે છે કે જ્યારે એ દુઃખમાં છે તો એને એમ લાગે છે કે મારામાં કંઈક બગાડ છે, અને સુખમાં છે તો સુધાર લાગે છે. લોકમાં જેટલા આત્મા છે તેમને આ એક જ ઉપાય જોવામાં આવે છે કે દુઃખને દૂર કરીએ, દુઃખ ન થાય અને સુખ જ થાય. એટલે એ સુખની પ્રાપ્તિના જ ઉપાય કરે છે, એને જ એ પ્રયોજન કહેવામાં આવે છે. સુખનો ઉપાય કરવો એ જ એકમાત્ર પ્રયોજન છે, અને એ ઉપાય કરે છે એ બધા એ પ્રયોજન સહિત કરે છે, બીજું કોઈ અમને પ્રયોજન નથી. સુખની પ્રાપ્તિ અને દુઃખને દૂર કરવું, અને એમાં એ જે પ્રયત્ન કરે છે તો એ સેના પ્રયત્ન કરે છે કે જેના નિમિત્તથી દુઃખ થતું જાણે એને દૂર કરવા ઉપાય કરે છે, અને જેના નિમિત્તથી સુખ થતું જાણે તેને રાખવાનો ઉપાય કરે છે. હવે આમાં જીવની ભૂલ થાય છે. શું ભૂલ થાય છે કે નિમિત્ત જે છે એ ખરેખર એને સુખ કે દુઃખ આપનારું નથી, છતાં એ નિમિત્તને એ રાખવાનો કે નિમિત્તને દૂર કરવાનો ઉપાય કરે છે. એ જીવની મોટામાં મોટી ભૂલ છે, એ એનું મિથ્યાત્વ છે. જીવ સુખી કે દુઃખી પોતે પોતાના કારણે થાય છે, એ કોઈ પદાર્થ જે છે એને કારણે થતો નથી. કાર છે તો કારથી એને સુખ છે એને માન્યતામાં માન્યું છે એટલે એને એમ લાગે છે. ખરેખર કાર સુખ આપતી નથી, પૈસા એને સુખ આપે છે એવી એની માન્યતા છે માટે એને પૈસાની પ્રાપ્તિ તથા સુખનો આભાસ થાય છે, પણ ખરેખર પૈસા એને સુખ આપતા નથી. સુખ અને દુઃખના એ નિમિત્ત કારણ છે. જ્યારે એને સુખનો આભાસ થવાનો હોય કે દુઃખનો આભાસ થવાનો હોય ત્યારે એમાં એ નિમિત્ત કારણ બને છે, અને એ નિમિત્ત કારણ બનનારા પદાર્થો દરેકને એક સરખું સુખ કે એક સરખું દુઃખ પણ આપતા નથી. આપણે પૈસાની વાત લીધી છે તો એ પૈસાની વાત ઉપર એક દ્રષ્ટાંત સમજીએ કે પૈસા આવે એટલે કોને સુખ ન થાય, બધાને જ સુખ થાય, કોઈને દુઃખ થાય નહીં. પણ હું તમને એક ઉદાહરણ આપું કે જ્યારે રેડ પડી હોય, ઇન્ડિયામાં રેડ પડે, અને રેડ પડે એટલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી મોટી એક ટુકડી આવે, એમાં 15-20 માણસો તમારા ઘરમાં બધી વસ્તુ ફેંદી વળે. એ વખતે ત્યારે જ કોઈ એને 50,000 રૂપિયાની થેલી અને એમાં એક ચિઠ્ઠી લખેલી નાખી લખેલી એ આપવા આવે એક માણસ, અને એ ત્યાં આપી જાય, અને એમાં એ લખેલું હોય કે ભાઈ સુરેશભાઈ, આ સાથે 50,000 રૂપિયા તમને મોકલું છું, જે આપણે પેલો મકાનનો જે સોદો કર્યો હતો એના અધરના 1,00,000 રૂપિયા હતા, એના તમારા ભાગના 50,000 રૂપિયા મોકલ્યા છે. લખનાર ચેતનભાઈ, એ નીચે નામ હોય. હવે આ થેલી એ વખતે આપી જાય એટલે શું દશા થાય, સુખ થાય કે દુઃખ થાય? 50,000 રૂપિયા આવ્યા છે અને સાથે આ ચિઠ્ઠી પણ આવી છે. હવે જો એ વખતે એને રેડ ન પડી હોત તો એને કંઈ વાંધો હતો નહીં, પણ જ્યારે રેડ પડેલી છે, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના જે ઓફિસર્સ આવેલા છે અને એ વખતે આવું જ્યારે પેલો આપી જાય છે ત્યારે એની કેવી દશા થાય, કરે અત્યારે આ પૈસા ક્યાં આવ્યા, આ પૈસા અત્યારે ક્યાં આવ્યા, તો મુશ્કેલીમાં મને મૂકી દેશે, આ તો મારા બીજા કેટલાય ધંધાઓની આમાંથી તો પછી ધીરે 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 વાત ઉકલતી જશે અને હું તો મુશ્કેલીમાં મુકાઈ જઈશ, આનો હું ક્યાં હિસાબ આપવા બેસે. એટલે કોઈ પણ પદાર્થ છે એ દરેક વખતે એક સરખું સુખ નથી આપતો અને દરેક વખતે સુખ આપે એમ પણ નથી. કાર જેટલું સુખ આપે છે એટલું જ સાથે સાથે બગડે છે ત્યારે દુઃખનું કારણ પણ બને છે. એટલે પદાર્થમાં સુખ કે દુઃખ નથી, માન્યતામાં સુખ અને દુઃખ છે. એટલે નિમિત્ત જે છે એ નિમિત્તના કારણો, જે સુખ આપનારા નિમિત્તો જે છે એનાથી સુખ કે દુઃખ નથી, અને છતાંય આ જીવ અનાદિનો મિથ્યાત્વને કારણે એ નિમિત્તોને, દુઃખ આપનારા નિમિત્તોને દૂર કરવાનો અને સુખ આપનારા નિમિત્તોને એ રાખવાનો ઉપાય કરે છે. એક વાત આ કરી. હવે બીજી વાત અહીંયા કહે છે કે વળી સંકોચ વિસ્તાર આદિ અવસ્થા પણ આત્માને જ થાય છે, એટલે કે આત્મા જેવા શરીર સાથે રહે છે એવા શરીર પ્રમાણે એ થઈને રહે છે. કીડીમાં કીડી પ્રમાણે એ સંકોચાઈને રહે છે, હાથીમાં હાથી પ્રમાણે એ સંકોચાય છે, એનો વિસ્તાર થાય છે. અને એ જન્મે છે ત્યારે એ નાના બાળક તરીકે, ધારો કે મનુષ્યમાં જન્મ્યો છે કે પ્રાણીમાં જન્મ્યો છે, ત્યારે આત્માનું કદ એટલું છે. પછી એનો વિસ્તાર જેમ જેમ શરીરનો વિસ્તાર થાય છે એ જ પ્રમાણે એનો થતો જાય છે. એટલે એ સંકોચ વિસ્તારની અવસ્થા જે થાય છે એ આત્માની થાય છે. તો એની અહીંયા વાત લઈને કહે છે કે સંકોચ વિસ્તાર જે થાય છે એ અવસ્થાઓ પણ આત્માને જ થાય છે, અથવા એ પરદ્રવ્યનો પણ એમાં એને સંયોગ મળે છે. પરંતુ જેનાથી સુખ દુઃખ થતું ન જાણે તેને દૂર કરવાનો અથવા હોવાનો કાંઈ પણ ઉપાય કોઈ કરતું નથી. એટલે કે આવા સંકોચ વિસ્તાર થાય છે એ દ્વારા એને કંઈ સુખ થતું નથી કે દુઃખ નથી થતું, તો એને એ રાખવાનો કે ટાળવાનો ઉપાય નથી કરતો. પણ પેલા સુખ કે દુઃખના એના માની લીધેલા જે નિમિત્ત કારણો છે એને એ રાખવાનો કે દૂર કરવાનો ઉપાય કરે છે. તો આવા સંકોચ વિસ્તાર તો થયા કરે છે, તો એને માટે થઈને એને કંઈ કરતો નથી. અહીં આત્મદ્રવ્યનો એવો જ સ્વભાવ જાણવો. અન્ય તો બધી અવસ્થાઓને તે સહન કરી શકે છે, પરંતુ એક દુઃખને સહન કરી શકતો નથી. પરવશપણે દુઃખ થાય તો એમાં એ કંઈ કરતો નથી, ભોગવી લે છે, શું કરે? પરવશપણે જેને એનો નિકાલ નથી કરી શકતો, એવું દુઃખ જે થાય છે એને તો પછી એ આર ધ્યાન કરીને કે દ્વેષ કરીને ભોગવી લે છે. પણ તેને પોતાને સ્વવશપણે જો કંઈ પણ દુઃખ હોય તો એને સહન કરતો નથી, એટલે કે એને દુઃખને દૂર કરવાનો એ ઉપાય કરે છે. તથા સંકોચ વિસ્તાર આદિ અવસ્થા જેવી થાય તેવી થાવ તેને સ્વપણાથી પણ ભોગવે છે, ત્યાં સ્વભાવમાં તર્ક નથી, આત્માનો એવો જ સ્વભાવ છે એમ સમજવું. જો વાત અહીંયા એ ચાલે છે કે આત્માનું હિત એક મોક્ષ જ છે, એ તર્ક દ્વારા સમજાવવું છે એને માટે પહેલા આ વાત લીધી કે વર્તમાનમાં જીવ કઈ રીતે શું કરી રહ્યો છે. હવે આગળ કહે છે કે જુઓ, દુઃખી થાય ત્યારે સુવા માટે ઉચ્છે છે, સુઈ જવા માટે ઈચ્છે છે. હવે સુવામાં શું થાય છે કે જ્ઞાન આદિકની ક્રિયા મંદ થઈ જાય છે. ઊંઘી જાય ત્યારે એની જ્ઞાન આદિકની ક્રિયા તો મંદ થઈ જાય. ચૈતન્યનો સ્વભાવ છે, એને જ્ઞાન કરવું દરેક સમયે એ સ્વાભાવિક વસ્તુ છે. જો સુઈ જાય છે તો ત્યારે એને શું થાય છે તો કે જ્ઞાન આદિક મંદ થઈ જાય છે. પરંતુ જડ જેવો બનીને પણ એ દુઃખને દૂર કરવા માટે એ સુઈ જવાનો પુરુષાર્થ કરે છે, સુઈ જવા ઈચ્છે છે. કેમ કે દુઃખ છે ને, દુઃખને દૂર કરવું છે તો ભલે એ જ્ઞાન આદિકની ક્રિયા મંદ થઈ જાય, જે એનો સ્વભાવ છે એ મંદ પડે, તેમ છતાં પણ એ એમ કરવા માટે ઈચ્છે છે. અરે એટલે સુધી કે મરવા માટે પણ ઈચ્છે છે. હવે મરવામાં પોતાનો નાશ પામે છે તેમ છતાંય પેલું અસ્તિત્વ એને ગુમાવવાનું થશે, વર્તમાન પર્યાય ગુમાવવાની થાય છે તે જાણે છે, તેમ છતાં પણ એ દુઃખને દૂર કરવા માટે એ મરવા માટે પણ તૈયાર થઈ જાય છે. એટલે એ હંમેશા શું કરતો આવ્યો છે તો કે દુઃખને કોઈ પણ પ્રકારે એ દૂર કરવું અને સુખની પ્રાપ્તિ કરવું એવા જ ઉપાય એ કરતો આવ્યો છે. આ એનો સ્વભાવ છે એ વાત આપણને પંડિતજી જણાવે છે કે આમ જ છે. જીવના મનમાં આ વાત બેસી ગઈ છે, એ સંઘની હોય કે અસંઘની હોય, એક ઇન્દ્રિય હોય કે બે ઇન્દ્રિયો કે ચાર ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિય ગમે તે હોય, પણ એ હંમેશા એ દુઃખને દૂર કરવાના ઉપાયો કરે છે અને સુખની પ્રાપ્તિના જ ઉપાય કરે છે. એની જેટલી તાકાત કેપેસિટી જેટલી યોગ્યતા એ પ્રમાણે એ કરે છે. પણ મિથ્યા દર્શનને કારણે, મિથ્યાત્વને કારણે એ જે કંઈ કરે છે એ ખોટું કરી રહ્યો છે, એ ખોટું કરી રહ્યો છે. મૂળ વાત એ સમજ્યો નથી કે મૂળ શું દુઃખનું કારણ છે એ સમજ્યો નથી. તો એ વાત અહીંયા પંડિતજી સમજાવતા કહે છે કે દુઃખનું કારણ શું છે તો કે આકુળતા છે. દુઃખ ન થાય એ જ સુખ છે, કારણ કે આકુળતા લક્ષણ સહિત દુઃખ છે, તેનો જે અભાવ થવો એ જ નિરાકુળ લક્ષણ સુખ છે. દુઃખનો અભાવ થાય, દુઃખ ન રહે એટલે સુખ છે, એમાં પછી આકુળતા નથી. નિરાકુળ લક્ષણ એ સુખ છે અને આકુળતા સહિત જે છે તે દુઃખ છે. અને એ પણ પ્રત્યક્ષ એમ જ જણાય છે, બાહ્ય કોઈ પણ સામગ્રીનો સંયોગ મળતા જેના અંતરંગમાં આકુળતા છે તે દુઃખી જ છે, તથા જેને આકુળતા નથી તે સુખી છે. એટલે કે પદાર્થ પ્રાપ્ત થાય એમાં અતિ ઉત્સાહમાં આવી જાય અને એમાં આકુળતા થાય તો પણ દુઃખ થાય છે. આપણે જાણીએ છીએ કે ધાર્યું ન હોય ને એવા કોઈ એવા સંયોગો સુખના બની જાય તો એ ઘણાને હાર્ટ એટેક આવી જાય છે. વળી આકુળતા થાય છે તે રાગ આદિ કસાય ભાવ થતા થાય છે. આકુળતા શા માટે થાય, પહેલી વાત એ સમજી લઈએ. પદાર્થ મળે છે માટે આકુળતા થાય છે એમ નથી, પદાર્થ પ્રત્યેનો રાગ કે પદાર્થ પ્રત્યેનો દ્વેષ છે. રાગ અને દ્વેષને આપણે કસાય કહીએ છીએ, આત્માને કસે તે કસાય, રાગ અને દ્વેષ એ બંને કસાય છે. તો રાગ જે છે કે દ્વેષનો ભાવ છે એ આકુળતા કરાવનારા છે. પદાર્થની પ્રાપ્તિ થઈ, સંયોગોને કારણે એક વસ્તુની પ્રાપ્તિ થઈ, હવે એ વસ્તુની પ્રાપ્તિ થઈ ત્યારે એ વસ્તુ પ્રત્યે રાગ છે, રાગ છે તો એને લીધે થઈ અને એને આકુળતા થાય છે, અને એ વસ્તુ પ્રત્યે એને દ્વેષ છે અને જો એના સંયોગમાં આવી ગઈ તો પણ એને આકુળતા થાય છે. એટલે રાગ કે દ્વેષ જે કસાય છે એ ખરેખર આકુળતાનું કારણ છે, પેલો પદાર્થ આકુળતાનું કારણ નથી. કોઈ વ્યક્તિને તમે ચાહો છો અને એ વ્યક્તિ આવે છે તો તમને આનંદ થાય છે, અને કોઈ વ્યક્તિને તમે નથી ચાહતા એના પ્રત્યે તમને ઘૃણા છે, તિરસ્કાર છે, અને એ વ્યક્તિ તમારા સારા પ્રસંગ વખતે આવી ચડે છે તો તમને દુઃખ થાય છે કે આ અત્યારે ક્યાં આવ્યો. કેમ કે એના પ્રત્યે તમે પહેલાથી જ એવા પૂર્વાગ્રહ રાખીને બેઠા છો, રાગ કે દ્વેષના. એટલે આકુળતાનું કારણ એ વ્યક્તિ નથી, કેમ કે એની એ જ વ્યક્તિ બીજાને માટે આનંદનું કારણ પણ હોય અને એની એ જ વ્યક્તિ તમારે માટે દુઃખનું કારણ પણ હોય. એટલે પદાર્થો કે કોઈ રાગ કે દ્વેષ વિના આકુળતાનું કારણ થતા નથી, પદાર્થો દ્વારા કોઈ આકુળતા થતી નથી, એના પ્રત્યેનો રાગ કે એના પ્રત્યેનો દ્વેષ છે એટલે કસાય ભાવ છે એ આકુળતાનું કારણ છે. અને આકુળતા કોઈ પણ પ્રકારે થાય એ આકુળતાથી આત્મપ્રદેશોનું કંપન થાય છે, આત્માની શાંતિ હણાય છે અને આત્માને દુઃખ થાય છે. એટલે અહીંયા એ વાત કરે છે કે કારણ કે રાગાદી ભાવો વડે આ જીવ તો દ્રવ્યોને અન્ય પ્રકારે પરિણમાવવા ઈચ્છે છે અને તે દ્રવ્યો અન્ય પ્રકારે પરિણમે છે ત્યારે આને આકુળતા થાય છે. કાર છે તો કારને એ પોતે પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવવા ઈચ્છે છે અને એમાં એમ નથી થતું, એમાં એમ કંઈક નથી થતું, કંઈક વિચિત્રતા એને અનુભવાય છે, સ્ટાર્ટ નથી થતી કે કંઈ પણ થાય છે, તો પછી એને આકુળતા થાય છે. કેમ કે એને એ પર પદાર્થને પોતાની ઈચ્છા પ્રમાણે પરિણામ આવવા ઈચ્છો હતો અને એનું પરિણમન, પેલા પર પદાર્થનું પરિણમન એની ઈચ્છા પ્રમાણે નથી થતું, તો એને આકુળતા થાય છે. પોતાનો પુત્ર છે તો પુત્રને એ પોતે જેમ કહે તેમ પરિણમવું જોઈએ એવી એની દ્રઢ માન્યતા છે, અને પુત્ર એ પ્રમાણે નથી કરતો, એવી રીતે પ્રવૃત્તિ નથી કરતો, એનું પરિણમન એમ નથી થતું, એનું વર્તન એમ નથી થતું, તો એને દુઃખ થાય છે. કેમ કે એને આકુળતા થાય છે. એટલે અન્ય પદાર્થને એ પોતાની ઈચ્છા અનુસાર પરિણમાવવા ઈચ્છે છે અને એમ જો પરિણમન નથી થતું તો એને આકુળતા થાય છે. તો હવે આકુળતાને એને દૂર કરવી હોય તો શું કરવું જોઈએ એની અહીંયા વાત દર્શાવવી છે. એટલે કહે છે કે હવે કાં તો પોતાને રાગ આદિ ભાવ, રાગ અને દ્વેષના ભાવ દૂર થાય, અથવા પોતાની ઈચ્છા અનુસાર જ સર્વદ્રવ્યો પરિણમે તો આકુળતા મટે. પણ એમાં પહેલી વાતની વાતને એક બાજુ પર રાખીને બીજી વાતને સમજીએ કે ઈચ્છા અનુસાર જ સર્વદ્રવ્યો પરિણમે તો આકુળતા મટે, એવું બની શકે? એવું તો બનતું નથી. દરેક દ્રવ્યનું પરિણમન તો એના પોતાના કારણે થાય છે, એટલે આની ઈચ્છા પ્રમાણે દરેક દ્રવ્ય પરિણમન કરશે નહીં, એટલે એ તો શક્ય છે જ નહીં. તો પછી બીજો પહેલો જે ઉપાય જે કયો એ ઉપાય કરી શકાય. શું ઉપાય? તો કે રાગ આદિ ભાવ, રાગ અને દ્વેષના ભાવ જો એ દૂર કરે તો એને આકુળતા મટે. એટલે કહે છે અહીંયા કે સર્વદ્રવ્યો તો પોતાને આધીન નથી, કોઈ વેળા કોઈ દ્રવ્ય જેવી આની ઈચ્છા હોય એમ જ પરિણમે, તો કોઈ વેળા આની આકુળતા એની ઈચ્છા હોય એ પ્રમાણે ન પણ પરિણમે, એટલે એને એ તો આકુળતા રહે જ છે. કોઈ દ્રવ્યનું પરિણમન કોઈ દ્રવ્યને આધીન નથી, માટે પોતાના રાગાદી ભાવ દૂર કરે તો એને નિરાકુળતા થાય. એ રાગ અને દ્વેષના ભાવ છોડી દે તો પછી પર પદાર્થોના પરિણમન જેવા થવા હોય તેવા ભલે થાય, એના તરફનો રાગ જે છે કે એના તરફનો દ્વેષ છે એ જો છોડી દે છે તો પછી એ પદાર્થોનું પરિણમન, એ પદાર્થોની હાજરી, એ પદાર્થોનું અસ્તિત્વ, એ બધું કોઈ રીતે આ જીવને આકુળતા કરનારું થતું નથી. રાગ કે દ્વેષ જે છે પર પદાર્થો તરફનો, એ જ એને આકુળતા કરાવે છે, એ જ એને દુઃખનું કારણ છે. તો એને કરવાનું શું છે? સુખની પ્રાપ્તિ કરવી છે ને. પહેલા જ વાત કરી કે દરેક જીવ સુખને ઈચ્છે છે અને દુઃખને દૂર કરવા ઈચ્છે છે. સુખના સંયોગો, સુખના નિમિત્તોને રાખવા માંગે છે અને દુઃખના નિમિત્તોને, દુઃખના સંયોગોને દૂર કરવા ઈચ્છે છે. અને એમાં એ દુઃખનું કારણ જે છે એ આકુળતા જ છે. અને એ આકુળતાને દૂર કરવી હોય તો એણે શું કરવું જોઈએ? તો કે એને એ પર પદાર્થો તરફ ના રાગ અને દ્વેષને દૂર કરવા જોઈએ, તેથી એને નિરાકુળતા લક્ષણ સુખની પ્રાપ્તિ થશે. અને આ કાર્ય બની શકે એમ છે. પોતાના રાગ દ્વેષ દૂર થતા નિરાકુળતા થાય અને તે કાર્ય બની શકે એમ છે. કારણ કે રાગાદિ ભાવો આત્માના સ્વભાવ ભાવ તો છે નહીં, પણ ઔપાધિક ભાવ છે, પર નિમિત્તથી થાય છે અને એમાં નિમિત્ત મોહ કર્મનો ઉદય છે. જો આમાં વાત સમજવાની છે, રાગાદિક ભાવો છે, રાગ દ્વેષના ભાવો છે એ છોડી શકાય એવા છે. કેમ? તો કે એ આત્માનો મૂળભૂત સ્વભાવ નથી, આત્મામાં એ પડ્યા નથી. એ રાગ અને દ્વેષના ભાવો એ આત્માના સ્વાભાવિક ભાવો નથી, એ વિભાવ ભાવ છે. અને એ રાગ દ્વેષના ભાવો જે થાય છે એ પરના નિમિત્તથી થાય છે, એ આવી પડેલા ભાવ છે, ઉપાધિક ભાવ છે. ઉપાધિક ભાવ એટલે આવી પડેલી વસ્તુ, એ ઉપાધિક ભાવ છે, એ પોતાના મૂળભૂત ભાવો નથી. અને એવા ભાવોમાં નિમિત્ત કારણ છે, અને એ નિમિત્ત છે તે પરનું નિમિત્ત છે. સ્વના નિમિત્તે કોઈ દિવસ રાગ કે દ્વેષ થતા નથી, સ્વના નિમિત્તે રાગ કે દ્વેષ થતા નથી, પરના નિમિત્તે જે કંઈ થાય એ રાગ કે દ્વેષ જ હોય. એટલે પરના નિમિત્તથી પરનું લક્ષ કરતા, પર તરફ દ્રષ્ટિ કરતા રાગ અથવા દ્વેષ થાય છે. અને એ રાગ કે દ્વેષ થતા એને કર્મ બંધ થાય છે, શુભ બંધ કે અશુભ બંધ થાય છે. એને એ જ્યારે થાય છે રાગ કે દ્વેષ, ત્યારે એને અંતરમાં આકુળતા થાય છે અને એને એ વખતે પણ દુઃખ થાય છે અને ત્યાર પછીથી એને કારણે જે કર્મ બંધ થાય છે એનું ફળ આવતા પણ એને દુઃખ થાય છે. એટલે એ હંમેશા પરના નિમિત્તથી થતા જે ભાવ છે એ હંમેશા દુઃખ આપનારા જ છે. એટલે એની વાત અહીંયા કરતા કહે છે કે પરના નિમિત્તથી એ ઉપાધિક ભાવ છે અને પરના નિમિત્તથી રાગ દ્વેષ આદિ થાય છે એ આત્માનો સ્વભાવ નથી, માટે એ દૂર કરી શકાય એવા છે. પણ એ પરના નિમિત્તથી થાય છે તેમાં એક વસ્તુ મહત્વની છે, એ છે મોહનીય કર્મનો ઉદય. તો એને માટે અહીંયા વાત કરે છે કે રાગાદી ભાવ આત્માના સ્વભાવમાં તો છે નહીં, પણ ઉપાધિક ભાવ છે, પરના નિમિત્તથી થાય છે અને તેમાં નિમિત્ત મોહ કર્મનો ઉદય છે. આવા ભાવ થવામાં એક નિમિત્ત કારણ જે છે એ મોહ કર્મનો ઉદય છે. જ્યાં સુધી મોહનીય કર્મનો ઉદય વર્તે છે ત્યાં સુધી એને એવા રાગ આદિ ભાવો થાય છે, એમાં પરનું નિમિત્ત મળે છે કંઈ પણ અને એને રાગ કે દ્વેષ થાય છે. મોહ કર્મનો ઉદય નથી એટલે મોહનીય કર્મ ચાલ્યું ગયું છે એને એવા રાગ દ્વેષના ભાવો સમી જાય છે, રાગ દ્વેષના ભાવો નાશ પામી જાય છે અને એમ નાશ પામી જતા એને પછી આકુળતા થતી નથી, દુઃખ થતું નથી અને સુખની પ્રાપ્તિ થાય છે. માટે મોહનીય કર્મનો નાશ છે એ હિતકારી છે. જો એ પણ વ્યવહારના એનું કથન છે, મોહનીય કર્મનો નાશ હિતકારી છે એટલે કે મોહના નિમિત્તે એને રાગ દ્વેષ પર પદાર્થોમાં થાય છે. પર પદાર્થ તો પદાર્થ જ છે, સમ્યક દ્રષ્ટિ થયો છે જેને મોહનીય કર્મનો નાશ થયો છે એને એ પદાર્થો તરફ રાગ કે દ્વેષ થતા નથી. સમ્યક દ્રષ્ટિ જે થયો છે એને એ પદાર્થો તરફ રાગ કે દ્વેષ થતા નથી. કેમ? તો કે એનું દર્શન મોહનીય ગયું છે એટલે એને થતા નથી. પણ જેને દર્શન મોહનીય નથી ગયું, જેને મિથ્યાત્વ વર્તે છે એને એ પદાર્થો તરફ રાગ કે દ્વેષ થાય છે. એટલે અહીંયા આગળ વધતા 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 આપણે જેને કહીએ ને કે નેરો ડાઉન કરતા 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 વાત મોહનીય કર્મ ઉપર પંડિતજી લઈ આવ્યા કે ભાઈ મોહનીય કર્મ જે છે એ જેનું જાય એને પછી પર પદાર્થો તરફ રાગ પણ ન થાય અને દ્વેષ પણ ન થાય, એને રાગ પણ ન થાય અને દ્વેષ પણ નથી થતા. માટે એ મોહનીય કર્મનો નાશ કરવો એ હિતકારી છે. હવે આ પણ વ્યવહારના એનું કથન છે. આપણે જાણીએ છીએ કે કર્મ જે છે એ અને આત્મા બંને ભિન્ન છે, કર્મ આત્માનું કંઈ બગાડતા નથી, છતાં પણ આમ કહેવામાં આવ્યું. તો ખરેખર તો શું છે કે આત્માની જ એવી દશા થઈ છે કે જે વખતે એને મિથ્યાત્વ વર્તે છે એ આત્માની દશા છે, કે મોહનીય કર્મને કારણે મિથ્યાત્વ છે એમ નથી. એ આત્માએ પોતે જ એવી દશા કરી છે, એને પોતે જ અનાદિનું મિથ્યાત્વ વર્તી રહ્યું છે ત્યારે એ દશા એણે પોતે જ પોતાના વિભાવરૂપ પરિણમનને કારણે કરેલી દશા છે. એણે હંમેશા શેને પોષ્યો છે? તો મિથ્યાત્વને જ પોષ્યો છે, એટલે એનું મિથ્યાત્વ જતું નથી. એ થોડોક વિચાર કરે અને મિથ્યાત્વને છોડવાનો પુરુષાર્થ કરે તો ભલે ને મોહનીય કર્મ ઉદયમાં રહ્યું હોય, છતાં પણ એ મિથ્યાત્વને ટાળી શકે છે અને એ સમ્યક્ત્વનો પુરુષાર્થ કરી શકે છે. પણ અહીંયા વ્યવહાર નહીંથી જે વાત કહેવામાં આવી કે મોહનીય કર્મ જે છે એ રાગ દ્વેષ આદિ થવામાં નિમિત્ત કારણ છે એટલે મોહનીય કર્મનો નાશ છે તે હિતકારી છે. મોહનીય કર્મને આપણે જાણીએ છીએ, જરાક સહેજ ફરીથી રિવિઝન કરીએ તો દર્શન મોહનીયની 3 પ્રકૃતિ છે, ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ છે, એમ 28 પ્રકૃતિ છે મોહનીય કર્મની, મોહનીય કહો કે મિથ્યાત્વ કહો. અને દર્શન મોહનીય જાય છે તો પછી એ શ્રદ્ધા સાચી પ્રગટ થાય છે, અને ચારિત્ર મોહનીય જાય છે તો પછી સાચું ચારિત્ર જેવું આત્માનું સ્વરૂપ જે છે એવું એને પ્રગટ થાય છે. એટલે એમ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય જતા આત્મા પૂર્ણપણે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે. એ આપણે સંક્ષિપ્તમાં વાત કરી. હવે અહીંયા કહે છે કે વળી તે આકુળતાને સહકારી કારણ, આકુળતાને માટે સહકારી કારણ જ્ઞાનાવરણ આદિકનો ઉદય છે. હવે અહીંયા 4 ઘાતી કર્મોની વાત લેવી છે. એટલે કહે છે કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહની અને અંતરાય, એ 4 ઘાતી કર્મોમાં પણ મુખ્ય જો કંઈ હોય તો એ મોહનીય કર્મ છે. એટલે કહે છે કે આ આકુળતાને માટે સહકારી કારણ તરીકે જ્ઞાનાવરણીય કે દર્શનાવરણીય, જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ઉદયથી એ જ્ઞાન અને દર્શન છે તે સંપૂર્ણ પ્રગટ થતા નથી અને તેથી આને દેખવા જાણવાની આકુરતા થાય છે અથવા વસ્તુનો સ્વભાવ એટલે કે આત્માનો મૂળ સ્વભાવ જે શુદ્ધ છે, સુખરૂપ છે, એવું એને જ્ઞાન થતું નથી. આત્માનો વસ્તુનો સ્વભાવ એટલે આત્માનો સ્વભાવ જેવો છે તેવો યથાર્થે જાણી શકતો નથી, અને એટલે એ રાગ આદિ રૂપે પ્રવર્તે છે. પર પદાર્થો તરફ રાગ કે દ્વેષના ભાવે એ પ્રવર્તે છે અને એવું પ્રવર્તન થતાં એને આકુરતા થાય છે. એટલે આ ચાર ઘાતી કર્મોની વાત લીધી એમાં પણ મુખ્યત્વે જે મુખ્ય કારણ જે છે તે મોહનીય છે. કૃપાળુ દેવે પણ એમ જ કહ્યું છે કે આઠે કર્મની અંદર મુખ્યત્વે મોહનીય છે, અને મોહનીય જે છે એ જતા બધું પછી ઠેકાણે પડી જાય છે. મોહનીય જાય એટલે સમ્યક દર્શન થાય, પછી એને ચારિત્રનો પુરુષાર્થ પણ યથાર્થ થાય છે, સુખની પ્રાપ્તિ થાય છે. એટલે દર્શન મોહનીય જતા એ ધર્મ માર્ગમાં પ્રવેશ પામે છે, એ મોક્ષના માર્ગમાં પ્રવેશ પામે છે. અહીંયા આગળ કહે છે કે વળી અંતરાયના ઉદયથી ઈચ્છા અનુસાર દાન આદિ કાર્ય ન બને ત્યારે આકુળતા થાય છે. એનો ઉદય છે તે મોહનો ઉદય થતા આકુળતાને સહકારી કારણ છે. મોહના ઉદયનો નાશ થતા એનું બળ નથી, એટલે અંતરાયનું બળ પછી રહેતું નથી. મોહનીય જાય એટલે પછી અંતરાયનું પણ બળ રહેતું નથી, અંતર્મુહૂર્તમાં આપોઆપ તે નાશ પામે છે, અને સહકારી કારણ પણ દૂર થઈ જાય એટલે ત્યારે એ પ્રગટરૂપ નિરાકુળ દશા ભાસે. ત્યાં કેવળ જ્ઞાની ભગવાન અનંત સુખરૂપ દશાને પ્રાપ્ત કહીએ છીએ. કેવળ જ્ઞાની ભગવાન અનંત સુખરૂપ દશાને પ્રાપ્ત કહીએ છીએ. અઘાતી કર્મોની વાત કહે છે એટલે કે ચાર ઘાતી કર્મો જાય છે ત્યારે કેવળ જ્ઞાન થાય છે એમ અહીંયા વાત લેવામાં આવી. અંતરાય એકનાની વાત નથી, છેલ્લી લીટીમાં જે વાત આવી એ ચારે જે ઘાતી કર્મો છે તે જાય છે, એમાં મુખ્યત્વે મોહનીય છે અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય. ચારે ઘાતી કર્મો જાય છે ત્યારે કેવળ જ્ઞાનની દશા પ્રાપ્ત થાય છે. ખરેખર તો આ પણ વ્યવહારનયનું કથન છે, એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે પેલા ચારે જે છે એ જાય છે. અઘાતી કર્મોની વાત લેતા અહીંયા કહે છે કે અઘાતી કર્મોના ઉદયના નિમિત્તથી અઘાતી કર્મ ઉદયમાં આવે ત્યારે શું થાય. તો અઘાતી કર્મો શું છે? આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, એમ ચાર અઘાતી કર્મો છે. અઘાતી એટલે આત્માના મૂળ સ્વભાવ ભાવનો ઘાત ન કરનારા, અને ઘાતી એટલે આત્માના મૂળ સ્વભાવ ભાવનો ઘાત કરનારા. એ પણ વ્યવહારનયનું કથન છે. ખરેખર આત્માના સ્વભાવ ભાવનો ઘાત એ કરી શકતા નથી, પણ આત્માના સ્વભાવ ભાવનો ઘાત કરવામાં નિમિત્ત છે એ અપેક્ષા એ ચાર ઘાતી કર્મોને ઘાતી કર્મો કયા છે. અને અઘાતી કર્મો જે આત્માના મૂળ સ્વભાવ ભાવનો ઘાત કરનારા નથી એને અઘાતી કયા છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. હવે એના ઉદયથી, આયુષના ઉદયથી, નામના ઉદયથી, ગોત્રના ઉદયથી, વેદનીયના ઉદયથી જે કંઈ પ્રાપ્ત થાય છે એ બધું શરીરને સંબંધમાં છે, એ બધું શરીર આદિકના સંયોગ સહિતનું છે. એટલે અહીંયા કહે છે કે અઘાતી કર્મના ઉદયના નિમિત્તથી શરીર આદિકનો સંયોગ થાય છે. મોહ કર્મનો ઉદય થતાં શરીર આદિકનો સંયોગ આકુળતાને બાહ્ય સહકારી કારણ છે. હવે અહીંયા પણ પેલું મોહનીય કર્મનો ઉદય વર્તે તો એને શરીર પ્રત્યે એની દ્રષ્ટિ રહ્યા કરે અને એને કારણે એને આકુળતા થાય. મોહની કર્મને કારણે મોહનીય કેવું છે એ મિથ્યાત્વને પોષનારું મોહનીય એવું છે. કૃપાળુદેવ કહે છે કે એ તો આંખે પાટા બંધાવનારું છે, ઊંધા પાટા બંધાવનારું છે, વસ્તુના સ્વરૂપને વિપરીત દર્શાવનારું છે, એમ બધું એના વિશે કહ્યું છે. તો એ રીતે એ મોહનીય કર્મને કારણે જે અઘાતી કર્મના ઉદયના નિમિત્તથી એને શરીર પ્રાપ્ત થયું છે એ શરીર પ્રત્યે એને પોતાપણું રહે છે, શરીર પ્રત્યે એને એકત્વ થાય છે. શરીરમાં જે કંઈ ક્રિયાઓ ચાલી રહી છે, શરીરમાં જે કંઈ ફેરફારો થયા છે, એના એ ફેરફારો સાથે પોતે જોડાઈ અને આકુળ વ્યાકુળ થઈ જાય છે. એ કેમ કે એને મોહનીય કર્મનો ઉદય છે ને, એટલે મોહનીય ચાલ્યું જાય છે, સમ્યક દર્શન થાય છે, એને પછી શરીરમાં થતા ફેરફારો પ્રત્યે કોઈ લગાવ રહેતો નથી, કોઈ રૂચિ રહેતી નથી. શરીરમાં દુઃખ આવે કે નથી આવતું, શરીરમાં રોગ આવે કે નથી આવતો, શરીર કાળું પડે છે કે ડાયાબિટીસ થાય છે, એને કંઈ ફેર નથી લાગતો. કેમ કે એને મોહનીય ચાલ્યું ગયું છે, દ્રષ્ટિ સમ્યક થઈ છે, સાચી દ્રષ્ટિ થઈ છે, સાચું ભાન થયું છે, જ્ઞાન થયું છે, એટલે એ શરીરને પોતાનું સમજતો જ નથી. શરીરને પોતાનું સમજતો જ નથી એટલે શરીરની સાથે બધી વસ્તુ લઈ લેવાની, અઘાતી કર્મની બધી વસ્તુ, વેદનીય પણ એમાં આવી ગયું, આયુષ્ય, નામ, ગોત્ર, આયુષ્યની પણ વાત આવી ગઈ, એનું આયુષ્ય પૂરું થવાનું છે તો થાય છે, તો પણ એને કંઈ ચિંતા નથી. એના ગોત્ર ગમે તે છે કે કંઈ પણ પ્રકારે એનું શરીર, શારીરિક બળ કે શારીરિક દેખાવ કે જે કંઈ બધું છે નામકર્મના હિસાબે, એનામાં જે કંઈ ફેરફાર થાય એ સંબંધી એને કોઈ દુઃખ થતું નથી, આકુળતા થતી નથી. એટલે એ ચારે અઘાતી કર્મ જે છે એનો જે ઉદય આવે ત્યારે પણ પેલું મોહનીય કર્મ જે છે એ જ્યાં સુધી ઉદયમાં છે ત્યાં સુધી જ એને આકુળતા થાય. મોહનીય જાય તો પછી આ ચાર અઘાતી કર્મના ઉદયથી જે કંઈ આયુષ્ય, શરીર, નામ, જે કંઈ મળ્યું છે ગોત્ર, એ બધા તરફની દ્રષ્ટિ જે છે એના તરફની દ્રષ્ટિ આખી બદલાઈ જાય છે. એના તરફ એને કોઈ લગાવ રૂચિ રહેતી નથી. એટલે એને કોઈ એને લીધે થઈ, એને શરીરને લીધે થઈને કે આયુષ્યને લીધે થઈને કે પોતાના દેખાવ કે બળ કે પોતાને વેદના થાય છે શરીરમાં એને લીધે થઈને કોઈ આકુળતા થતી નથી. મૂળ કારણ મોહનીય છે. પેલા ચાર ઘાતી કર્મો વખતે પણ અને આ ચાર અઘાતી કર્મો વખતે પણ એ મોહનીય કર્મ છે, એ જ મૂળ કારણ છે, એમ અહીંયા પંડિતજીએ આપણને જણાવ્યું અને કૃપાળુદેવે પણ એમ જ કહ્યું છે, એ જ રીતે વાત લીધી છે. એટલે એ મોહનીયનો ઉદય જે છે એ નાશ થાય તો પછી અઘાતીનો ઉદય રહેતો નથી. ભલે અઘાતી કર્મો પડ્યા હોય તો પણ કંઈ વાંધો આવતો નથી. અને આપણે એ વાત જાણીએ છીએ કે કેવળી ભગવાનને ચાર અઘાતી કર્મો બાકી રહ્યા છે, કેવળ જ્ઞાન થયું છે ત્યારે એમને કોઈ આકુળતા નથી, કોઈ પણ પ્રકારની આકુળતા છે જ નહીં. એમના આત્મામાં તો પૂર્ણપણે શાંતિ, આનંદ, સુખનો આનંદનો અનુભવ છે, એ જ છે. ભલે ચાર અઘાતી કર્મો રહ્યા છે, શરીર સાથે પ્રભુ રહ્યા છે, સિમંદર પ્રભુને ચાર અઘાતી કર્મો બાકી રહ્યા છે અને એમનું તો કેટલું લાંબુ આયુષ્ય છે, 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. કેવળ જ્ઞાન થયું છે અને 1 કરોડ પૂર્વનું પ્રભુનું આયુષ્ય છે, એ આયુષ્ય પૂરું કરશે ત્યાં સુધી એમને ચાર અઘાતી કર્મો રહેશે. પણ પ્રભુને કોઈ પ્રકારે વ્યાકુળતા, આકુળતા, દુઃખ નથી. એ તો પરમ સુખમાં જ છે, પરમ આનંદમાં જ છે. તો એ પ્રમાણે એ મોહનીય કર્મની વાત અહીંયા લઈ અને પંડિતજી આપણને જણાવ્યું કે એ મોહનીય કર્મ જે છે એનો નાશ થતા એ સર્વ કર્મો આપો આપો થોડા કાળમાં એ નાશ પામે જ છે. એ પ્રમાણે સર્વ કર્મોનો નાશ થવો એ આત્માનું હિત છે અને સર્વ કર્મોનો નાશ થવો એ આત્માનું હિત આ પ્રમાણે અહીંયા સાબિત કર્યા પછીથી કહે છે કે એ સર્વ કર્મોનો નાશ થયો એનો અર્થ એ છે કે એ મુક્ત થયો અને એ મુક્તિની દશા એ મોક્ષ છે, એ જ આત્માનું હિત છે. મૂળ વાત આપણે શરૂ ત્યાંથી કરી હતી ને કે આત્માનું હિત એક મોક્ષ જ છે. તો એ કઈ રીતે એ આ તર્ક દ્વારા આપણને બરાબર પંડિતજીએ સમજાવ્યું કે આત્માનું હિત એક મોક્ષ જ છે, અન્ય કાંઈ નથી, એવો નિશ્ચય કરવો. હવે એના પછી આગળ જે છે તે પ્રશ્ન કર્યો છે કે સંસાર દશામાં પુણ્યકર્મનો ઉદય થતાં જીવ સુખી પણ થાય છે તો કેવળ મોક્ષ જ હિત છે એમ શા માટે કહો છો? પુણ્યને પણ હિત કહો ને. તો હવે આનો જવાબ જે છે એ આવતી વખતે આપણે લઈશું. આજે એ મોક્ષ જે છે એ જ આત્માનું હિત છે એ વાતનો આપણે નિર્ણય કરીએ છીએ, નિશ્ચય કરીએ છીએ. અને આવતી વખતે આપણે આવતા સ્વાધ્યાયમાં સાંસારિક સુખ દુઃખ જે છે એની વાત લઈશું. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ. પ્રશ્ન નથી તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.